అవతారం విశ్వతత్వానాం వందే తదుగ్మగ్లాభం. પર્વાધિરાજ દસ લક્ષણ મહાપર્વના માંગલિક દિવસમાં આજે ચોથો દિવસ ઉત્તમ સત્ય ધર્મનો દિવસ છે. પાંચ ભાવ એ આત્માના એટલે કે જીવના અસાધારણ ભાવ છે. ઔપશમિક, ક્ષાયિક, ક્ષાયોપશમિક, ઔદયિક અને પારિણામિક એ પાંચ ભાવની વ્યાખ્યા આપણે જોઈ. થોડાક અંશમાં જોયું છે, થોડાક અંશમાં જોવાનું બાકી છે. ઔપશમિક ભાવ કોને કહે છે બીજો પ્રશ્ન છે ને, તો ત્યાં શું આવ્યું કે કર્મોના ઉપશમ સાથે સંબંધ રાખવાવાળો આત્માનો જે શુદ્ધ ભાવ તેને ઔપશમિક ભાવ કહે છે. ક્ષાયિકમાં શું આવ્યું, કર્મોના ક્ષય સાથે સંબંધ રાખવાવાળો આત્માનો જે અત્યંત શુદ્ધ ભાવ તેને ક્ષાયિક ભાવ કહે છે. ક્ષાયોપશમિક ભાવ તો કર્મોના ક્ષયોપશમ સાથે સંબંધ રાખવાવાળો આત્માનો જે ભાવ ખાલી, બરાબર એની ચર્ચા આવશે હવે. એ ભાવ કેમ કે એમાં શુદ્ધ કે અત્યંત શુદ્ધ એવું કેમ ન આવે તેને ક્ષાયોપશમિક ભાવ કહે છે. પછી ઔદયિક ભાવ તો કર્મોના ઉદય સાથે સંબંધ રાખવાવાળો આત્માનો જે વિકારી ભાવ, શુદ્ધ નહીં અત્યંત શુદ્ધ નહીં પણ કેવો ભાવ, વિકારી ભાવ, તેને ઔદયિક ભાવ કહે છે. અને પારિણામિક ભાવ કોને કહે છે, તો કર્મોના ઉપશમ, ક્ષય, ક્ષયોપશમ અને ઉદયની અપેક્ષા રાખ્યા વિના જીવનું જે સહેજ સ્વભાવ ઉત્પાદ વ્યય નિરપેક્ષ ધ્રુવ એકરૂપ રહેવાવાળો ભાવ એને પારિણામિક ભાવ કહે છે. બરાબર છે. હવે એમાં પહેલો જે ભાવની વ્યાખ્યા આવી કે કર્મોના ઉપશમ સાથે સંબંધ રાખવાવાળો આત્માનો ભાવ, બરાબર. તો જુઓ જરા સમજતા જજો એક વાતને કે બધામાં કર્મની તરફથી કથા ના આવી કે જેને આપણે થોડું સ્પષ્ટ કર્યું હતું. એ કર્મના બે પ્રકાર જોયા, ઘાતી કર્મ અને અઘાતી કર્મ, બરાબર. ઘાતી કર્મમાં જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય, અંતરાય એ ઘાતી કર્મમાં, અને અઘાતીમાં આયુ, નામ, ગોત્ર અને વેદનીય. તો પેલાને ઘાતી કેમ કહ્યા કે આત્માના ગુણોને ઘાતવામાં શું છે નિમિત્ત છે, અને અઘાતી એ બાહ્ય સામગ્રી મળવામાં નિમિત્ત કારણ છે, અઘાતી છે, બરાબર. હવે અહીંયા આત્માના ભાવોની વાત છે એટલે જે આત્માના ગુણોને ઘાતવામાં નિમિત્ત કર્મ હોય ને એની સાથેનો રિલેશન આપણે જોવાનો છે. એટલે અઘાતી કર્મની ફાઇલને આપણે ખોલવાની જરૂર નથી, ઘાતી કર્મની વાત છે, બરાબર. હવે એની અંદર સૌથી પહેલા નંબરનો કયો ભાવ આવ્યો, ઔપશમિક ભાવ કોને કહે છે, બરાબર. તો કર્મોના ઉપશમ સાથે સંબંધ રાખવાવાળો આત્માનો ભાવ. તો ચાર જે ઘાતી કર્મ કહ્યા, જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહની અને અંતરાય, એમાંથી ઉપશમ કયા કયા કર્મનો થાય છે, કયા કયા બોલો એટલે ભૂલમાં ના પડતા તમે, કયા કયા કર્મનો ઉપશમ થાય છે, માત્ર ઓનલી ફક્ત કયા કર્મનો, મોહનીય કર્મનો ઉપશમ થાય છે. તો બાકીના ત્રણ કર્મનો ઉપશમ થતો નથી. એટલે જ્ઞાનાવરણનો ઉપશમ ના થાય, દર્શનાવરણનો ઉપશમ ન થાય અને અંતરાયનો ઉપશમ થતો નથી. કહ્યું હતું ને, જો જ્ઞાનાવરણનો ઉપશમ થાય તો દબાઈ જાય તો આ બાજુ જીવને શું થઈ જાય, કેવલ જ્ઞાન થઈ જાય, તો લોકાલોક જાણવામાં આવી જાય. અને પેલું દબાયેલું હોય પાછું ઉદયમાં આવે તો ઉદયમાં આવે તો કેવલ જ્ઞાન પાછું શું થઈ જાય, ખતમ થઈ જાય, અને પાછું જે છે ક્ષયોપશમ જ્ઞાન થઈ જાય, એનું જ્ઞાન ઓછું થઈ જાય. પણ એવું કદાપી બનતું નથી. ઉપશમ માત્ર કયા કર્મમાં થાય છે, મોહનીય કર્મમાં થાય છે. મોહનીય કર્મના કેટલા ભેદ બતાવ્યા હતા, બે ભેદ. મોહનીય કર્મના કેટલા ભેદ, બે, દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય. કયા બે ભેદ, દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય. એક વાત બહુ તમે ખાસ સમજો જરા ધ્યાનથી, કે આગળ આવશે એની ચર્ચા, પણ આપણે થોડું એનું અત્યારે શું કહેવાય બેઝ લઈ લઈએ છીએ, જરાક તમને વધારે સ્પષ્ટ થઈ જશે. એ જ્ઞાનાવરણના પણ આગળ ભેદ આવશે, બરાબર, દર્શનાવરણના પણ પાછા ભેદ આવશે. આગળ વધતા જઈએ છીએ થોડાક. આજે જ્ઞાનાવરણના ભેદ આવશે, દર્શનાવરણના પણ શું આવશે, ભેદ. મોહનીયમાં જે દર્શન મોહને ચારિત્ર મોહ ભેદ કર્યો એના પણ પેટા ભેદ આવશે, અને અંતરાયના પણ ભેદ આવશે, બરાબર. પણ જે સમજ રહ્યા ધ્યાનથી, જ્ઞાનાવરણના જે ભેદ પડશે ને એ માત્ર જ્ઞાન ગુણ સાથે સંબંધિત છે. દર્શનાવરણના ભેદ પડશે એ દર્શન ગુણ સાથે સંબંધિત છે. જ્ઞાન દર્શન મોની અંતરાય છે એ આત્માના વીર્ય ગુણ સાથે સંબંધિત છે. હવે કયું કર્મ બાકી રહ્યું, મોહનીય. હવે આનો તમારે જવાબ આપવાનો છે, પછી આપણે આગળ વધીશું, બરાબર. જ્ઞાનાવરણનો રિલેશન આત્માના કયા ગુણ સાથે, જ્ઞાન ગુણ સાથે. દર્શનાવરણનો રિલેશન દર્શન ગુણ, દર્શન એટલે સામાન્ય પ્રતિભાસ, એ દેખવું, દર્શન ગુણ. જ્ઞાનાવરણ દર્શન અંતરા, અંતરાનો રિલેશન આત્માના કયા ગુણ સાથે, વીર્ય ગુણ સાથે. મોહનીય રહ્યું ને, તો મોહનીયનો સંબંધ આત્માના કયા ગુણ સાથે, કયા ગુણ સાથે મોહનીયનો સંબંધ આત્માના, હા. અને ચારિત્ર, શ્રદ્ધા કે ચારિત્ર, બસ ખ્યાલ ને મારે આ આ જવાબ જોઈતો હતો. કે મોહનીયની વાત આવે ને એટલે આત્માના બે ગુણ પકડવા, ત્યાં બે ગુણ પકડવા પડશે. એક આત્માનો કયો ગુણ, શ્રદ્ધા ગુણ, અને આત્માનો બીજો કયો ગુણ પકડવો પડશે, ચારિત્ર ગુણ પકડવો પડશે. એટલે જ્ઞાનાવરણમાં તો ઓનલી કયો ગુણ પકડવાનો છે, જ્ઞાન ગુણ. દર્શનાવરણમાં કયો ગુણ પકડવાનો છે, દર્શન ગુણ. અંતરાયમાં કયો ગુણ પકડવાનો છે, વીર્ય. એમાં તો એક ગુણ, પણ મોહની આવે તો આત્માના કેટલા ગુણ પકડવા પડશે, બે. કયા બે, શ્રદ્ધા ગુણ અને ચારિત્ર ગુણ. કેમ કે તમે જો મોહનીયના કેટલા ભેદ પાડ્યા, બે, દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય. દર્શન મોહ ચારિત્ર મોહ ભેદ પડે ને, દર્શન મોહનીય છે એ આત્માના કયા ગુણ સાથે રિલેટેડ છે, શ્રદ્ધા ગુણ સાથે, અને ચારિત્ર મોહનીય ચારિત્ર ગુણ સાથે રિલેટેડ છે. અંતર ખ્યાલ આવી ગયું તમને, થોડુંક જે બાકીના ત્રણમાં ને આમાં જે અંતર પડી જાય છે, મોહનીયનો સંબંધ પર્ટિક્યુલરલી કોઈ શ્રદ્ધા પણ નહીં લઈ શકો અને એક ચારિત્ર પણ નહીં લઈ શકો. તમારે મોહનીનો રિલેશન આત્માના કેટલા ગુણ પકડવા પડશે, બે. એમાં જે શ્રદ્ધા ગુણ છે એ મોહનીયના દર્શન મોહનીય સાથે રિલેટેડ છે, અને ચારિત્ર ગુણ છે એ મોહનીયના ચારિત્ર મોહનીય સાથે રિલેટેડ છે, બરાબર. હવે આગળ વધીએ છીએ જરા જુઓ, તો હવે જે ઉપશમ થતો જોવામાં આવે છે એ મોહનીયનો ઉપશમ થાય છે. મોહનીયમાં ઉપશમ, તો મોહનીયના કેટલા ભેદ, બે, દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય. એટલે દર્શન મોહનીયનો પણ ઉપશમ આવ્યો અને ચારિત્ર મોહનીયનો પણ ઉપશમ આવ્યો. તો આ બાજુ હવે ગુણમાં આવો અંદર, તો કયા કયા ગુણની પર્યાયમાં ઉપશમ જોવામાં આવે, કયા કયા ગુણની, શ્રદ્ધા ગુણની પર્યાયમાં ઉપશમ જોવામાં આવે અને ચારિત્ર ગુણની પર્યાયમાં ઉપશમ જોવામાં આવે. તો શ્રદ્ધા ગુણની પર્યાયમાં જે ઉપશમ થાય છે એને ઔપશમિક સમ્યક દર્શન કહેવાય, અને ચારિત્ર ગુણની અંદર જે ઔપશમિક ભાવ થાય છે એને ઔપશમિક ચારિત્ર કહેવાય. સરળ છે કે અઘરું છે, અઘરું નથી લાગતું ને. જી ઔપશમિકમાં ઔપશમિક સમ્યક દર્શન કહ્યું અને ઔપશમિક ચારિત્ર, તો બે થયા ને. ઔપશમિક સમ્યક ઔપશમિક ચારિત્ર કેમ ભેદ પડ્યા, કે મોહનીયના કેટલા ભેદ છે, બે, અને બંનેમાં ઉપશમ છે એટલે આત્માના બંને ગુણો પકડવા પડશે. તો બે ગુણ પકડ્યા, કયા બે ગુણ? શ્રદ્ધા અને ચારિત્ર. તો શ્રદ્ધામાં જે ઉપશમ થાય છે એનું નામ શું? ઔપશમિક સમયદશા. અને ચારિત્રમાં જે ઉપશમ થાય છે એનું નામ ઔપશમિક ચારિત્ર. બરાબર, આગળ આવશે હજુ એને વાત, પણ અત્યારે આપણે થોડોક આ બેઝ બાંધીને ચાલીએ છીએ અત્યારે. હવે જુઓ પ્રશ્ન નંબર 3, ક્ષાયિક ભાવ કોને કહે છે? આની પણ ચર્ચા કરી હતી ને, ક્ષાયિક ભાવ. તો ચાર કર્મ છે, કર્મોના ક્ષય સાથે સંબંધ રાખવા વાળો આત્માનો જે અત્યંત શુદ્ધ ભાવ તેને ક્ષાયિક ભાવ કહે છે. તમે એમ ટેન્શન નહીં કરતા કે હજુ તો 4-5 દિવસ, હજુ તમે 5 જ પ્રશ્ન પૂરા કર્યા છે, 40 પ્રશ્ન પૂરા નહીં થાય તો શું કરશો પછી તમે? હા, દિવસો તો પૂરા થવા લાગ્યા, પણ મેઇન આ તમારે 7-8 પ્રશ્નો જ બરાબર સમજવાના છે. એ 7-8 પ્રશ્નોને બરાબર સમજશો ને તો પછી આગળના પ્રશ્નોના જવાબ તો તમારે ફટાફટ બધા ખ્યાલમાં, એના માટે વધારે મહેનત નહીં કરવી પડે સમજવા. આ થોડું ફંડામેન્ટલ બહુ ક્લિયર કરવાની જરૂર છે. બરાબર, તો સમજો કે ક્ષાયિક ભાવ કહો તો કર્મોના ક્ષય સાથે સંબંધ રાખવા વાળો આત્માનો જે અત્યંત શુદ્ધ ભાવ એને ક્ષાયિક ભાવ કહે છે. તો એ કરે ઉપશમ અને ક્ષયમાં શું અંતર છે? ઉપશમ અને ક્ષયમાં, ઉપશમમાં તો કર્મ શું છે? દબાયેલા છે. અને ક્ષયમાં કર્મનો સત્તામાંથી શું થયું છે? નાશ. બંનેમાંથી ઉદયમાં એકેમાં નહીં, હો, ઉદયમાં તો એકે નહીં લાગવું પડે. ઉપશમમાં શું છે? ઉદયમાં નથી પણ દબાયેલું છે. અને ક્ષયમાં શું છે? ઉદયમાંય નથી અને સત્તામાંય નથી. ઉપશમમાં અંતર પડી ગયું, ઉદયમાં નથી પણ સત્તામાં છે. ઉદયમાં એક કે ને બેમાં ઉદયમાં નહીં લાગે. બરાબર છે. ઉદયમાં તો કયા ભાવમાં આવશે? ઔદયિક ભાવમાં ઉદય લેવો પડશે. ઔદયિક ભાવમાં કર્મનો ઉદય લેવો પડશે. ઔપશમિકમાં દબાયેલું અને ક્ષયમાં સત્તામાંથી નાશ. તો હવે ચાર કર્મ છે, જ્ઞાનાવરણ દર્શનાર મોહની ને અંતરાય, એમાંથી કયા કર્મનો ક્ષય થાય ને કયાનો ન થાય? ક્ષય કયા કર્મનો થાય ને કયાનો ન થાય? જ્ઞાનાવરણનો ક્ષય થાય કે ના થાય? દર્શનાવરણનો, મોહનીયનો. મોહનીયમાં કેટલા પકડવાના? બે છે ને, તો ક્ષય થાય કે ના થાય? થાય. અને ચોથું કયું રહ્યું? અંતરાયનો ક્ષય થાય કે ના થાય? થાય ને. ના થાય તો આ ભગવાન અરહંત નહીં થઈ શકે. નાશ જો થતો જ ન હોય તો અરહંત નહીં થાય. અને જો જ્ઞાનાવરણનો ઉપશમ થાય તો ભૂલ પડી જાય. જ્ઞાનાવરણનો ક્ષય તમે રાખો છો તો ઉપશમય રાખો ને ભલા માણસ. પ્રશ્ન ખ્યાલ આવે છે પ્રફુલભાઈ? જ્ઞાનાવરણનો ક્ષય થાય કે ના થાય? શશિકાંતભાઈ, ક્ષય થાય તો ઉપશમ રાખો ને. કે ક્ષય તમે મંજૂર કરો છો, વેલિડ, અને ઉપશમની ના પાડો છો. કે ક્ષય થાય ને એટલે કેવલ જ્ઞાન થયું પછી ક્યારેય એનો નાશ થવા વાળો નથી. અને ઉપશમની અમે કેમ ના પાડીએ છીએ? કે ઉપશમમાં તો થયું અને પાછું વમી જાય, તો એવું જ્ઞાનમાં બની શકતું નથી, દર્શનમાં બને નહીં, વીર્યમાં એ પ્રમાણે બની શકે નહીં. બને તો માત્ર શ્રદ્ધા અને ચારિત્રની અંદર બને છે. બરાબર, તો ચાર કર્મનો ક્ષય થાય, જ્ઞાનાવરણ દર્શનાન મોની અંતરાયનો ક્ષય થાય, તો આ બાજુ જીવમાં પ્રગટ શું થાય? બટુકભાઈ, શું પ્રગટ થાય? અનંત ચતુષ્ટય. બધું જીભે ચડી જવું જોઈએ, આ બધું ખ્યાલ આવે છે કે નહીં? મોઢે ચડી જવું જોઈએ. અનંત ચતુષ્ટય. અનંત ચતુષ્ટય એટલે શું? અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત સુખ, અનંત વીર્ય. બોલો, આપણે પૂજામાં બોલીએ છીએ આવું નથી બોલતા? ક્યારે બોલીએ છે? હું તો રોજ સાંભળું છું આવું છે દિવસથી. બોલો, ડેલી સાંભળીએ છે, ડેલી પૂજામાં વચ્ચે બોલીએ છીએ આપણે. ક્યાંક ક્યાં બોલીએ છીએ કહેશો કોઈ? હા હા, જુઓ જો હું કહું તમને, હું કહું. હા, નહીં નહીં કહું, જો સાંભળો. એક આપણે અર્ઘ બોલીએ છીએ ને, દેવશાસ્ત્ર ગુનું અર્ઘ બોલીએ છીએ. તમને ખોલીને બતાવવાનું, તમને આનંદ આવશે. કાલે પણ તમારે બોલવાનું છે, 10-10 દિવસ લગભગ બોલવાનું આવશે, તો તમને આનંદ આવે કાલે.
ક્ષણભરની જ રસ કો પીચે તન મી થ્યામલ કો ધો દેતા હે કાશાયિક ભાવ વિનષ્ટ કિયે નિજ અમૃત પીતા હે અનુપમ સુખ તબ વિલસિત હોતા કે વલરવિ जगमग करता है दर्शन बल पूर्ण प्रकट होता यह ही अरहंत अवस्था है।
बोलो आनंद चतुष्टय आव्या आवे ना, जो तमने बताऊँ हवे तमने आनंद आवशे वधारे। क्या थी उठावी से जरा जो
क्षण भर निज रस को,
कितलो टाइम क्षण भर एक समय की कमाई अनंत काल खाएगा, शास्त्र में पाठ से एक समय की कमाई अनंत काल खाएगा। अने आ कमाई ना करीने तो आगळना भवोनी आ बधी कमाणी से एक समय में गमाएगा, आ बधी बहार में कमाणी से एक समय में गमाएगा, अने अंदरनी कमाणी करीने एक भक्ति में आवे से भजन में
करी ले कमाणी सम्यक ज्ञान नी रे।
कई कमाणी प्रभु भाई जुओ तो खरा
करी ले कमाणी सम्यक ज्ञान नी रे, आवो अवसर तने नहीं मड़े लिया मानवी,
नहीं मले आओ है एक पछी बीजू आवे से आगळ जता
लाव्याता, ये अलग छे थोड़ुक, लाव्याता केटलू ने लई जवाना केटलू आखरे तो लाकड़ा ने छाणा रे।
बोलो वात तो साची से ने अने पछी लख्यू छे आगळ छेल्ले
आत्म तत्व ने जाण्यू ना अंतरे,
आत्मा ने न जाने ने
आत्म तत्व ने जाण्यू ना अंतरे सरवाड़े मिंडा मंडाणा रे।
सरवाड़े शू थयू मिंडा, के घणू कमाया, घणू कमाया के शू कमाया, पाप कमाया से भाई। सरवाड़े आत्मानुभूति थई, समझो हूँ तमने एना माटे कहूँ छू। गुरुदेव श्री अहीं आव्या ने तो आव्या हता त्यारे आ काळ में पंचम काळ में कोई जीव सम्यक दर्शन लईने जन्मे नहीं, आ काळ एवो छे। तो सम्यक तो लईने स्वामी जी नोता आव्या, पण गया तो शू लईने गया, सम्यक दर्शन लईने गया ने। तो आपणे एमना भक्त छीए तो भले आपणे सम्यक तो लईने भले न आव्या होईए, पण आपणी पण अंदर में एवी भावना होवी जोईए। तो अमे भले सम्यक तो लईने नथी आपणे अहींथी जईशुं तो शुं लईने जईशुं, सम्यक तो लईने जवा वाळा छीए भાઈયા। પૂજ્ય સોગાની જી થયા કે ન થયા? હા, એ આવ્યા હતા સમ્યક તો લઈને નહીં, પણ ગયા શું લઈને? હા બોલો આવ્યા, એનું નામ છે આ દાસના જીવન શિલ્પી તને નમું હું આ, સમજાય છે? બહુ સરસ છે આખું ભજન, સારું છે।
દેશ ફર્યા ને તમે વિદેશ વિચર્યા,
દેશ ફર્યા વિદેશ,
ટેબલ પર ખૂબ કીધા ખાણા રે,
બક્ષ બક્ષ નો કઈ વિચાર કર્યો નહીં। આ
ઉગ્યાથી આથમતા ધંધાની ઝંખના,
ઉગ્યાથી આથમતા શેની ઝંખના? ધંધો 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 ધંધો, આ તો હવે સભા આવી બની, બાકી તો પહેલા સાંજ પડે ઘરવાળા ધક્કા મારે કે જાઓ પંડિતજીનું પ્રવચન ચાલુ થયું હશે જાઓ, આખો દિવસ ધંધામાંથી ખસે જ નહીં। હવે ઘરવાળા ધક્કા મારે વો બોલ બોલ કરે, જવું તો પડે પ્રવચનમાં, તો બિચારો લાકડી લઈને આવે ધીમે ધીમે ધીમે, અને પંડિતજીને પ્રવચન ચાલતું હોય ને અહીંયા આવીને બેસે, ટેકો લઈને બેસે ગાડી। હવે જો અહીંયા પ્રવચન પંડિતજીનું ચાલુ થાય, મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી શરૂ થાય ને, હવે એ ભાઈની શું થઈ જાય? આંખ, આખો દિવસ ધંધા ઉપર બેઠો હોય ને આંખ મળી જાય, અને સ્વપ્નું શેનું આવે પછી? દેવશાસ્ત્ર ગુરુનું આવે કે દુકાનનું આવે? દુકાનનું આવે ને, અને સીધો સ્વપ્નમાં પહોંચી ગયો ને એમ લાગ્યું કે આ દુકાન ઉપર બેઠો છું અને આ દુકાન ઉપર એ આ ગાય આવે છે, ગાય આવે છે, ગાય આવે છે, હાથમાં શું હતી? લાકડી, અને પછી ગાયને મારવા માટે જેવી લાકડી ઉઠાવીને મારી તો પંડિતજીના માથામાં વાગી, ખ્યાલ આવે છે કે નહીં? હા બોલો, એનો કોઈ મતલબ ખરો? આ તો ગુરુદેવશ્રીના કારણે સભા પણ આવી એકદમ જાગૃત જીવંત સભા જોવામાં, બાકી અમારા ત્યાં તો એવું કહેવાય છે કે સભા કેવી લાગે, કોઈ ઊંઘે કોઈ રડી પડે કોઈ ઉઠી ઘેર જાય, કાંઈ ખબર ન પડ્યા। એ કહેતા હતા સ્વામીજી, એ પેલા બેનને પૂછ્યું, માજી ઊંઘતા હતા પ્રવચનમાં, કે માજી ઊંઘો છો તો રત્નપ્રભામાં જશો, રત્નપ્રભા? તો એ માજી કહે કે મારું સૌભાગ્ય ક્યાંથી? એ તો પંડિતજી તમારું સૌભાગ્ય રત્નપ્રભામાં જવાનું। હવે માજીને ખબર નહીં રત્નપ્રભા એટલે પેલી નરકનું નામ છે, હા રત્નપ્રભા પેલી નરક, રત્ન એટલે આમ નામ સારું લાગે ને, આવું છે ભાઈ આ
આની ઝંખના તો આની હોવી જોઈએ ભાઈયા. લોભ હોવો જોઈએ તો મુક્તિની પ્રાપ્તિનો લોભ હોવો જોઈએ. દસમા ગુણસ્થાનમાં પણ સૂક્ષ્મ લોભ કયું છે? સૂક્ષ્મ લોભ દસમા, પણ શેનો લોભ છે ત્યાં આગળ? બસ અબુદ્ધિપૂર્વકનો આવ્યો મુક્તિની પ્રાપ્તિનો લોભ છે, બીજો કોઈ બહાનો લોભ નથી ત્યાં આગળ ભાઈયા. હા, સમજો જરા ધ્યાનથી વાતને. હા, કેટલો ટાઈમ હરીશભાઈ આનંદ? ક્ષણ ભરની જ રસકો પીચે તન, ચેતન કહીને બોલાવે છે આપણને. આ મિથ્યામલ કો ધો દેતા હે, મિથ્યામલને ધો ના પડે. અહીંયા ચેતનનો રસ પીધો તો મિથ્યાત્વ આપોઆપ વમનને પ્રાપ્ત થઈ જાય છે. મિથ્યાત્વનો નાશ કરવા માટે કાંઈ મહેનત કરવી પડતી. તો જે પેલો મિથ્યામલ છે ને, ઔદયિક ભાવ. મિથ્યામલ કયો ભાવ? ઔદયિક ભાવ. અને અંદરમાં અવલોકન કરીને જે ચેતનનો રસ પીધો ને, જેનું અવલંબન લીધું, એ કયો ભાવ? પારિણામિક ભાવ. અને રસ આવ્યો ને, એ ધર્મની દશા છે, આગળ પછી ચર્ચા કરીશું. હવે જરા જોજો, શરૂઆત કરી છે હો તમને, પહેલાં મેં બરાબર ભણાવી દીધું છે 10 મિનિટ, તમારે જવાબ આપતા જવાનું છે. ક્ષણ ભર નિજ રસ કો પી ચેતન મિથ્યામલ કો ધો દેતા. તો મિથ્યાત્વ ગયું ને, તો પ્રગટ શું થયું? સમ્યક દર્શન પ્રગટ થયું. તો સમ્યક દર્શન પ્રગટ થયું એ કયા કર્મની સાથે ગોઠવાશે 4 કર્મમાંથી? મોહનીય. મોહનીયનો કયો ભેદ? દર્શન મોહનીય. ખ્યાલ આવે છે ને? હવે મિથ્યાત્વ ગયું તો સમ્યક્ત્વ થયું, તો સમ્યક્ત્વ થયું તો સમ્યક્ત્વ જે થયું એ મોહનીયના બે ભેદ, દર્શન મોહ ને ચારિત્ર મોહ. તો એ કે પહેલું કામ ઉઠાવ્યું ક્યાંથી? કેમ કે ધર્મની શરૂઆત ક્યાંથી થાય છે? સમ્યક દર્શનથી ધર્મની, એટલે ઉઠાવ્યું પણ ત્યાંથી. આ એમને બધું આડું અડું નથી લખ્યું આ. હવે જો આગળ વધતા જઈએ છે, કેમ કે આપણે અરહંત ભગવાન સુધી પહોંચવાનું છે, કેમ કે એમની સ્તુતિ ચાલે છે. ક્ષણ ભરની જ રસ કો પીચે તન મિથ્યામલ કો ધો દેતા હે, કાશાયિક ભાવ વિનષ્ટ કિયે નિજ આનંદ અમૃત પીતા હે. તો કષાય ભાવનો શું કર્યો? નાશ કર્યો. પહેલાં સમ્ય દર્શન થયું, મિથ્યાત્વ ગયું, પછી બધી કષાયો શું થઈ ગઈ? નાશ, ખતમ થઈ ગઈ ને. તો કષાયો ખતમ થઈને તો પેલું દર્શન મોહનીય અને કષાય એ ચારિત્ર મોહનીયના ઉદયમાં જીવને કષાય થાય છે. તો કષાયો ખતમ થઈ ગઈ તો આ બાજુ કયું કયું કર્મ ગયું? ચારિત્ર, પેલું દર્શન મોહનીય કર્મ ગયું, અને પછી કયું ગયું? ચારિત્ર મોહની કર્મ ગયું. તો આ બાજુ સમ્યક દર્શન પણ થયું અને ચારિત્રમાં પણ પૂર્ણતા થઈ. તો હવે બેનું કોમ્બિનેશન કરીને એક શબ્દ કહું છું, બેનું કોમ્બિનેશન કરીને, જે અનંત દર્શન, અનંત જ્ઞાન, આને છોડી દો, આ કયું છે? ત્રીજું અનંત સુખ, અને પછી ચોથું અનંત. તો અનંત સુખ છે ને, એ અનંત સુખ એ શ્રદ્ધા અને ચારિત્રની જે શુદ્ધતા પૂર્ણ થઈ એને કોમ્બિનેશનમાં એને શું કહેવામાં આવે છે? સુખ કહેવામાં આવે છે. એને શું કહે છે? સુખ. તો સુખમાં કેટલા ગુણની પર્યાય આવી ગઈ? કયા બે ગુણની? શ્રદ્ધા અને ચારિત્ર ગુણની જે પૂર્ણ શુદ્ધ પર્યાય થઈ ગઈ, તો એના કોમ્બિનેશનમાં એને અનંત સુખ કહેવામાં આવે છે. તો અનંત ચતુષ્ટયમાં પહેલું આવી ગયું, બરાબર છે? કાશાયિક ભાવ વિનષ્ટ કિયે નિજ આનંદ અમૃત પીતા હે, અનુપમ સુખ આવ્યું ને હવે. હા, અનુપમ સુખ તબ વિલસિત હોતા, પછી કેવલ રવિ ઝગમગ કરતા હે. બાગડાજી, કેવલ રવિ એટલે કયું આવ્યું? કેવલ જ્ઞાન આવ્યું. એ કયા ગુણની વાત થઈ ગઈ? જ્ઞાન ગુણ. જ્ઞાનાવરણ કર્મનો શું થઈ ગયો? ક્ષય. પેલામાં દર્શન મોહનીએ ગયું, ચારિત્ર મોહની ગયું, એટલે મોહનીયની વાત ખતમ થઈ ગઈ. અને કેવલ રવિ જગમગ કરતા હે તો જ્ઞાનાવરણ કર્મ ખતમ થઈ ગયું, અને અનંત જ્ઞાન, કેવલ જ્ઞાન પ્રગટ થઈ ગયું, ક્ષાયિક જ્ઞાન પ્રગટ થયું. હવે કેટલા બાકી રહ્યા શ્રેયાસભાઈ? કયા કયા બે બાકી રહ્યા? દર્શન અને વીર્ય બે બાકી રહ્યા ને. તો પછી બોલીએ છીએ આપણે, દર્શન બલ પૂર્ણ આવી ગયા ને બે. દર્શન બલ, બલ માને વીર્ય, પૂર્ણ પ્રગટ હોતા. દર્શન અને બલ પૂર્ણ એટલે અનંત દર્શન અને અનંત વીર્ય પ્રગટ હોતા. યે હે હિ અરહંત અવસ્થા હે આ છે અરહંત અવસ્થા ભાઈયા. હવે કાલે તમે બોલજો તમને આનંદ જુઓ કેવું આવે છે. હા આજે આજે સવારે બોલ્યા ને એ વખતે મને ક્લિક થયું કે મેં કીધું આ તો બિલકુલ ગોઠવણી આપણે આની સાથે જ સાંજે લેવું પડશે આપણે આ તો આજે. અને આ તો રોજ પ્રતિદિન રોજ બોલીએ છીએ તો ભાવ તો આવે ને. કેમ કે હવેની પંક્તિમાં શું આવે છે પ્રફુલભાઈ, હવેની પંક્તિમાં ભગવાનની સાથે આપણે કોલ કરાર આવે છે. આ ભગવાનના અરહંત દશાનું વર્ણન કર્યું, અનંત ચતુષ્ટયનું વર્ણન કર્યું ને, ક્ષણભર નિજ રસ કો પી ચેતન મિથ્યામલ કો ધો દેતા હે, કાશાયિક ભાવ વિનષ્ટ કિયે નિજ આનંદ અમૃત પીતા હે, અનુપમ સુખ તબ વિલસિત હોતા કેવલ રવિ જગમગ કરતા હે, દર્શન બલ પૂર્ણ પ્રગટ હોતા યહી અરહંત અવસ્થા હે. હવે આપણે એમની સાથે કોલ કરાર કરીએ છીએ. કોલ કરાર તમે અંગ્રેજીમાં શું કહો છો? એગ્રીમેન્ટ. એગ્રીમેન્ટ કરીએ છીએ ભગવાનની સાથે. શું એગ્રીમેન્ટ કરીએ છીએ તો જરા જોજો. ये हे अर्ग समर्पण करके प्रभु निज गुण का अर्घ बनाऊंगा और निश्चित गारंटेड और निश्चित तेरे सदस्य तारी जेमज तमारी जेमज और निश्चित तेरे सदस्य प्रभु अरहंत अवस्था કોલ કરાર કરું છું કે હું ખાલી હાથે પાછી જવા વાળો નથી. હું પણ અલ્પકાલમાં આપે જે વિધિથી ચાર ઘાતિક્રમનો નાશ કરીને અનંત ચતુષ્ટય પ્રગટ કર્યા છે એ માર્ગ ઉપર હું આરૂઢ થઈને અલ્પકાલમાં હું પણ ચાર કર્મોનો ક્ષય કરીને અનંત ચતુષ્ટયને પ્રગટ થઈ અને જેમ આપ વેદી પર બિરાજમાન છે હું પણ અલ્પકાલમાં થવા વાળો છું. આ ભક્ત નહીં ભગવાન બનેંગે એમાં એ છે ભાઈયા. મહાવીર ભગવાનની પૂજનમાં પણ આવે છે કોલ કરાર. ભૂતકાલ પ્રભુ આપકા વહે મેરા વર્તમાન. હે ભગવાન, આપનો જે ભૂતકાળ છે ને, આ ભૂતકાળમાં મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની હતા અને એ મારો શું છે? વર્તમાન છે. ભૂતકાલ પ્રભુ આપકા વહ મેરા વર્તમાન. હવે કોલ કરાર. વર્તમાન જો આપકા, આપનું જે વર્તમાન છે ને, વહ ભવિષ્ય મમ જાન, વહ ભવિષ્ય મમ જાન. આપનો જે વર્તમાન છે મારું શું છે? એ મારું ભવે. એટલા માટે હું આપના શરણોમાં આવ્યો છું. આ તમને કોઈ પ્રસન્ન કરવા માટે નથી આવ્યો, હું મારા આત્માને પ્રસન્ન કરવા માટે આવ્યો છું ભાઈયા. ગુરુદેવના શબ્દોમાં કહીએ તો જગતને રાજી કરવામાં તો આજીવે અનંત કાળ વ્યતીત કર્યો છે જગતને રાજી કરવા માટે. પોતાના ભગવાન આત્માને અનંતકાલથી આજીવે એક સમય માત્ર રાજી કર્યો નથી. આ સ્વામીજી બહુ સરસ એના માટે કહે છે કે જે બીજાને રાજી કરવાનું કામ કરે ને એને રાજવલ્લભ કહેવાય. જે રાજાના જે આસિસ્ટન્ટ લોકો હોય ને, રાજાના આસિસ્ટન્ટ લોકો, એ રાજાને શું કરવાનું કામ કરે? રાજાના નોકરો હોય રાજાને, રાજાના નોકર વલ્લભો હોય રાજાને રાજી કરવાનું કામ કરે. રાજા જે કહે એમ હા 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 બરાબર છે બરાબર છે બરાબર છે. અમારે આ લોકોના સ્કૂલમાં ભણવાનું પાઠ આવે કે રાજાને ત્યાં એક વખતે રીંગણાનું શાક બનાવ્યું, ખવાય નહીં હો, રીંગણનું શાક બન્યું તો રાજાને રીંગણ બહુ જ ભાવ્યા. એટલા બધા વખાણ ભાવ્યા ને, તો રીંગણ ભાવ્યા તો બધા જેટલા એની આગળ પાછળ હતા એ રાજાને એ રીંગણના વખાણ કરવા લાગ્યા. ખ્યાલ, કેમ કે રાજાને ગમ્યા છે એટલે વખાણ કર. હવે 8 દિવસ સુધી રોજ બન્યું પછી રાજાને ભાવવાનું બંધ થઈ ગયું. રાજા કે આ રીંગણ તો આવા કાળા હોય ને આમ ને આમ ને, તો પછી પેલા પણ રાજા રીંગણ તો ખવાતા છે આમ છે આમ છે. ખ્યાલ, કેમ કે એમનું કામ તો રીંગણ સાથે મતલબ નથી, એમને તો રાજાને શું કરવા છે? રાજાને પ્રસન્ન કરવા છે. એ રાજવલ્લભ છે. એમ ગેરલગ્નનો પ્રસંગ હોય બીજા પ્રસંગો હોય ને, લોકોને આપણે ખવડાવો પીવડાવો ને બધાને શું કરો? બધાને રાજી કરો. તો ગુરુદેવ કહે છે બધાને રાજી કરવાનો ભાવ છે ને બધા રાજવલ્લભ છે ભાઈયા. ખ્યાલ આવે છે કે નહીં? આત્માને રાજી કરવા માટે આ ભાવ મળ્યો છે. શ્રીમદજીના શબ્દોમાં કહીએ તો ભાવ એનો એ છે કે અનંતકાળ બીજા લોકોને રાજી કરવા માટે તો આ જીવે અનંતકાળ વ્યતીત કર્યો છે. એક વખત તારા આત્માને રાજી કરવા માટે બીજી બધી વાતોને તું ગૌણ કરી દે ભાઈયા. અને એક સમય રાજી થયો ને, ક્ષણભર નિજરસ, એક સમય રાજી થયો તો અનંતકાલ સુધી તું આ માલામાલ થઈ જઈશ ભાઈયા. આ ચૈતન્યનો વૈભવ અદ્ભુત વૈભવ છે. આપણે સમ્મિત શિખર વગેરેની યાત્રાએ જઈએ ને રમેશભાઈ,
તો આપણે ઉપર જઈએ પછી નીચે આવવાનો ભાવ રહે છે કે નથી રહેતો? આપણને નીચે આવવાનો ભાવ કેમ રહે છે? અહીંયાથી ગયા હોય તો પછી શિખરજી ગયા તો પાછા નાઇરોબી આવવાનો ભાવ રહે કે ના રહે કે ત્યાં ઉપર રોકાઈ જઈએ? કેમ કે આપણી પ્રોપર્ટી, આપણો વૈભવ બધો ક્યાં છે? ક્યાં છે વૈભવ બધો? ક્યાં છે બોલો હવે? હે, કેમ કે આપણે તો આ બધા જડ વૈભવને જ આપણો વૈભવ માન્યો છે. એ તો ભગવાનની આગળ જઈને આપણે બોલીએ છીએ ખાલી ખાલી. હા, કે આવે છે ને, ઇન્દ્રિય કે ભોગ મધુર વિષમ લાવણ્ય મય કંચન, એ સબ કુછ જડ કી ક્રીડા હૈ, મેં અબ તક જાન નહીં, મેં ભૂલ સ્વયં નિજ વૈભવ કો. એ જડ વૈભવ તો બોલીએ છે, બાકી અંદરમાં તો એ જ આપણો વૈભવ લાગે છે કે આ બધું મારું છે. આ મુનિરાજ કુંદકુંદ આચાર્ય અમ્રચંદ વીતરાગી સંતો પહાડ ઉપર જતા હશે ને, તો પછી એમને નીચે આવવાનો ભાવ રહે કે ના રહે હરીશભાઈ? કેમ? કેમ કે નીચે એમનું બિલ્ડિંગ ગઈ નથી, નાસ્તાનો ડબ્બો ક્યાં છે નીચે? આપણે બધું નીચે મૂકીને ઉપર જઈએ છે ને પાછું. હા, એ તો એમને આત્માના આશ્રયે જે જ્ઞાન દર્શનનો ચૈતન્યનો વૈભવ પ્રગટ થયો છે ને, અતિન્દ્રિય આનંદનું જે અમૃત વર્ષે છે, જે ભરતી આવે છે, એ એમને જે વૈભવ પ્રગટ્યો છે એમની સાથે ને સાથે છે. તો પછી કહે છે કે એમને નીચે કાંઈ કશું છે નહીં ને એમનું, તો પછી નીચે જવાનો વિકલ્પ ક્યાં રહે છે? આ એ તો અંદરમાં જે વૈભવ પ્રગટ્યો છે એ વૈભવને પર્યાયમાં પૂર્ણતા કરવા માટેની આરાધના કરવા માટે જાય છે ભાઈ. આ માર્ગ તો આવો છે ભાઈ, વીરોનો માર્ગ. હા, શ્રીમદજીના શબ્દોમાં કાયર લોકોને પ્રતિકૂળ લાગ્યા, વચના મૃત વિતરાગના પરમ શાંત રસ મૂલ, ઔષધ જે ભવ રોગના કાયરને પ્રતિકૂળા. આ છે ભાઈ શાંતિનાથ, કુંથુનાથ, અરનાથ, ચક્રવર્તી કામદેવ હતા ને તીર્થંકર, કેવી જાતિનો ઘરમાં પુણ્યનો ઉદય હતો. હા, કેવો પુણ્યનો ઉદય હતો! તો એ બધું છોડીને જંગલમાં ચાલી નીકળ્યા, તેમને પાપનો ઉદય આવ્યો, ધંધામાં નુકસાન થયું ને બધું લૂંટાઈ ગયું, માટે ચાલી નીકળ્યા હતા? હા, હે, 96,000 તો રાણીઓ હોય છે કમ્પ્લેન વગરની. હો, કમરમાં દુખે છે ને, માથું દુખે છે ને, મણકો દુખે છે ને, પેટમાં દુખે છે. હા, હે બોલો, એવી જાતિના પુણ્યના ઉદયમાં એવી જાતિનો વિયોગ હોય છે? છતાં પણ કહે છે અંદરમાંથી જ્યાં ફાટ ફાટ વૈરાગ ઉમટે છે ને, તો બધાને એક ક્ષણ માત્રમાં છોડીને ચાલ્યા જાય છે. માટે ગુરુદેવશ્રી બહુ કહે છે, ચક્રવર્તીને 6 ખંડ છોડવા સહેલા છે અને ભિખારીને માગવાનો વાડકો છોડવો અઘરું પડે છે. ભિખારી વાડકાને શકોરાને નથી છોડી શકતો, અને ચક્રવર્તી 6 ખંડના મહેલને મેલ જાણે છે. મહેલ અને મેલ બે માં અંતર ખ્યાલ આવે છે ને, એને મહેલ નથી જાણતા. ભરતજી ઘર મે હી વૈરાગ્યા. હા, અરે મને તો વિચાર કરો, એક એક વાતો એવી ભરેલી છે. જ્ઞાની પુરુષો એ 6 ખંડના સ્ફટિકના મોટા મહેલોની વચ્ચે રહે ને, ઘરમાં રહેતા હોવા છતાં વૈરાગી, અને આ જીવ વૈરાગના આયતનોમાં જાય, શિખરજી વગેરે જાય, રાજગીરી, હા, પાવાપુરી, ચંપાપુરી જાય ને, વૈરાગના આયતનોમાં જઈને રાગને પોષે, ત્યાંથી ચાદરો લઈને આવે ને, શાલ લઈને આવે, ફલાણું લઈને, ઢીકણું લઈને આવે. અહીંયા નથી મળતું એ બધું, ખ્યાલ આવે છે કે નહીં? તમે જોજો, અમે વર્ષો પહેલાં 4-5 વખત પહેલાં સૌથી પહેલાં શિખરજી ગયા ને, તો સમય શિખર પહેલી વખતે ગયા વખતે કાંઈ નહોતું, એક દુકાન પણ મુશ્કેલીથી ના મળે, અને અત્યારે તમે જોવો તો કેટલી બધી દુકાનો થઈ ગઈ છે. એ બધી દુકાનો કોના કારણે છે? એમાં નિમિત્ત કારણ કોણ છે? એ બધી એ આયતનોને બગાડવામાં નિમિત્ત કારણ કોણ છે? બોલો, કોણ છે નિમિત્ત કારણ? હા, આ છે કે નહીં? ત્યાં જઈને પણ એ ભાવ રહ્યા ભલા માણસા. એ આવે છે એક પંક્તિ, અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ ધર્મ ક્ષેત્રે વિનશ્યતિ. બીજી બધી જગ્યાએ જે પાપ કર્યા છે એ ધર્મના ક્ષેત્ર ધોવા માટે છે, અને ધર્મના ક્ષેત્રમાં ધર્મ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. ધર્મના ક્ષેત્રમાં આવીને જે પાપ કરે છે તે પાપ પછી કઈ જગ્યાએ વજ્ર સમાન કયા છે, પછી ધોવાની જગ્યા ક્યાં રહી તારે ભાઈ? આ તું રૂચતા જગતની રૂચિ ઉડી જાય ને રૂચિયા. આવું છે ભાઈ, આ ઘણી બધી વાતો યાદ આવે છે, પણ આપણું આ પણ પાછું રહે છે ને. હા, સમજ્યું, કહી દઉં તો એ જરા નેમચંદ કાકા થોડા યાદ આવે સાથે એટલે. હા, એ કાકા કહે એના માટે, એક ક્ષયોપશમ લબ્ધિ હોય છે અને બીજી એક વિશુદ્ધિ લબ્ધિ હોય છે. ક્ષયોપશમ લબ્ધિ ને વિશુદ્ધિ લબ્ધિ. ક્ષયોપશમ લબ્ધિ છે ને, તો આમ એક સ્થૂળ આ વ્યાખ્યા છે, તો એને સમજવાની લાયકાત છે ને એ પ્રકારે, અને વિશુદ્ધિમાં જીવ સમજવા માટે અંદરમાં આવવાનો ભાવ થાય એને, તો એ બહુ સારી વાત કરતા હતા કે આ માતા બહેનો મંદિરે જવા માટે નીકળ્યા ને ઘેરથી, તો સમજવાની લાયકાત તો છે અને જઈ રહે તે વિશુદ્ધ પરિણામ પણ છે, પણ રસ્તામાં શાકભાજીની લારીઓ અહીંયા ગાડી છે કે નહીં, પણ મંદિરની જોડે શાકભાજીવાળા કાયમ ગોઠવાઈ જતા હોય છે બધી જગ્યાએ, મંદિરની જોડે શાકભાજીવાળા ગોઠવાય. અને અહીંયા પણ એવું છે? અરે વાહ, બોલો હવે. હે, શાકભાજીવાળા ત્યાં ગોઠવાઈ જતા હોય છે. તો એક બહુ સારી વાત કરે કે પેલા કંકોડા આવે ને, કંકોડા રમેશભાઈ, કંકોડાનું શાક, કંકોડા આબાને, તો એ સિઝનમાં અમુક વખતે જ આવતા, ચોમાસાના અમુક ટાઈમ એકાદ મહિનો જ આવે. તો હા, કટોલા, હા હા, તો એ જે છે ને કોઈ વખતે જ આવે સિઝનમાં. તો આ માતા બહેનો નીકળ્યા હોય દર્શન કરવા માટે, હવે જો એકદમ પેલી બાજુ નજર પડી ગઈ, નજર પડીને જોયા કે કંકોડ આવે સિઝન, અને દર્શન પૂજન સીડી સાંભળીને એટલામાં તો બે કલાક થઈ જશે, અને આવી છે એટલામાં તો શું થઈ જશે, ખલાસ. એટલે પહેલું કામ શું કરે, કંકોડા લેવાનું. એટલે એની વિશુદ્ધિ શું થઈ ગઈ, વિશુદ્ધિ ખતમ થઈ ગઈ. એને કંકોડા દેખાય, ભગવાન નહીં દેખાય ત્યાં આગળ. ખ્યાલ આવ્યો કે ના આવ્યો? હા હા, એમ મારે તો કહેવું છે કે ચંપાપુર તમે જાઓ ને જાત્રામાં, તો પેલા ચાદરો પથરાવીને આગળ બેઠેલા હોય છે, ચાદર પાસે, એટલે જેવા બસમાંથી તો રંગમાં 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 ભક્તિ કરતો કરતો જતો હોય. હં, ક્યારે ચંપાપુર ભગવાન, અને જ્યાં ઉતર્યો ને ત્યાં પેલા ચાદરોવાળા તૈયાર હોય, એટલે આની વિશુદ્ધિ શું થઈ જાય, ખતમ થઈ જાય ત્યાં આગળ. પછી એ શું કહે ખબર છે પ્રભુભાઈ, એ થોડું થોડું મોટું મોટું જોઈ લઈએ, પછી અંદર જઈને પછી પાછા નજર તો નાખી રહીએ, થોડી નજર નથી નાખતો તું તારા ભાવને ખતમ કરી રહ્યો છે ભાઈ, આ ધ્યાન જતું નથી જીવનું આની તરફ. અને પછી મંદિરમાં ભગવાન કેટલા કિલોમીટરની યાત્રા કરીને, કેટલા સેટિંગ કરીને તું ગયો છે, અને ત્યાં ગયો ને બસ એક ચાદરમાં ને એક મફલરમાં કે એક શાલમાં તારો ઉપયોગ કેટલો લૂંટાય છે, કેટલો નુકસાન થાય છે જીવને, એનો ખ્યાલ નથી ભાઈ. આ જુઓ, ઘણી બધી પૂજાઓમાં એવી વાત છે, આ તો એક બે બતાવ્યા, બાકી ઘણી પૂજાઓમાં એવી જાતિના ભાવ આવે છે. જુઓ, કર્મોના ક્ષય સાથે સંબંધ રાખવા વાળો આત્માનો જે અત્યંત શુદ્ધ ભાવ, તેને ક્ષાયિક ભાવ કહે છે. બરાબર, તમને આમાં એક થોડુંક વિશેષ તમને એક વાત બીજી કરું, જરાક સમજો, થોડું હલકું થતું જશે. પહેલામાં ઉપશમ આવ્યું ને, પહેલામાં, બીજામાં શું આવ્યું, ક્ષય. હવે અત્યારે આપણે પેલા ત્રણ કર્મમાંથી મોહનીય કર્મને જ હાઇલાઇટ કરીએ છીએ, હવે મોહનીયને, એટલે તમને વધારે ક્લિયર થઈ, મોહનીયને હાઇલાઇટ કરીએ છીએ. તો મોહનીયના કેટલા ભેદ કયા હતા, બે, દર્શન અને ચારિત્ર મોહનીયને પણ બંધ કરી દો, ખાલી કયો, દર્શન મોહનીય. હવે તમે જોજો, સમ્યક દર્શનના ત્રણ પ્રકાર છે, સમ્યક દર્શનના કેટલા પ્રકાર છે, ત્રણ, કયા કયા, ઔપશમિક સમ્યક દર્શન, ક્ષાયોપશમિક સમ્યક દર્શન અને ક્ષાયિક સમ્યક દર્શન. સમ્યક દર્શનના કેટલા પ્રકાર રતિભાઈ, ઔપશમિક સમ્યક દર્શન, ક્ષાયોપશમિક સમ્યક દર્શન અને ક્ષાયિક સમ્યક દર્શન, ત્રણ થયા ને. હવે તમને આમાંથી જવાબ મળી જશે, જોજો, આ પહેલી પરિભાષા ઉપશમવાળાની છે. તો જીવને જ્યારે અત્યારે દર્શન મોહને જ આપણે હાઇલાઇટ કરીએ છીએ, દર્શન મોહનો આ બાજુ ઉપશમ થયો ને, તો આ બાજુ જીવને સમ્યક દર્શન થયું, તો કયું સમ્યક દર્શન થયું, ઔપશમિક સમ્યક દર્શન, ઔપશમિક. અને સેકન્ડ, દર્શન મોહની ઉપશમ નહીં, પણ દર્શન મોહનીયનો શું કર્યો, ક્ષય, ક્ષય, આ બીજી વ્યાખ્યા, ક્ષય કર્યો, ક્ષય કર્યો, ક્ષય, આ બીજી વ્યાખ્યા પ્રમાણે ક્ષય કર્યો, તો આ બાજુ જીવને સમ્યક દર્શન થયું, તો કયું સમ્યક દર્શન, ક્ષાયિક સમ્યક દર્શન, ક્ષાયિક. હવે ત્રીજી વ્યાખ્યા ક્ષાયોપશમિકની છે, ક્ષાયોપશમિક. હવે દર્શન મોહનીય કર્મનો શું કર્યો, ક્ષયોપશમ, શું કર્યો, ક્ષયોપશમ, ક્ષયોપશમ કર્યો, તો આ બાજુ જીવને કયું સમ્યક દર્શન થયું, ક્ષાયોપશમિક સમ્યક દર્શન થયું કે ક્લિયર થયું કે ના થયું તમને. જો સમ્યક દર્શનના કેટલા પ્રકાર કહ્યા, ત્રણ, ઔપશમિક સમ્યક દર્શન, ક્ષાયિક સમ્યક દર્શન અને ક્ષાયોપશમિક સમ્યક દર્શન. તો આવા ત્રણ ભેદ કેમ પડ્યા, કે આ બાજુ પર દર્શન મોહનીય કર્મ છે ને, એમાં ત્રણ પ્રકારની સ્થિતિ બને છે, કાં તો એનો ઉપશમ થાય, કાં તો એનો ક્ષય થાય, કાં તો એનો ક્ષયોપશમ થાય. જો એનો ઉપશમ થાય તો આ બાજુ કયું સમ્યક દર્શન થાય, ઔપશમિક. જો એનો ક્ષય થાય તો કયું થાય, ક્ષાયિક. જો એનો ક્ષયોપશમ થાય તો કયું થાય, ક્ષાયોપશમિક સમ્યક દર્શન. બરાબર છે? જુઓ હવે ચોથો પ્રશ્ન છે, ક્ષાયોપશમિક ભાવ કોને કહે છે, તો શું કહે છે, કર્મોના ક્ષયોપશમ સાથે સંબંધ રાખવાવાળો આત્માનો જે ભાવ તેને ક્ષાયોપશમિક ભાવ કહે છે. તો હવે જો ચાર ઘાતી ક્રમમાં ક્ષયોપશમ કયા કયા ક્રમનો થાય એ પણ જોવું પડશે ને. ઉપશમ કયા ક્રમનો કયો હતો બટુકભાઈ? મોહનીયનો, ખાલી ઓનલી મોહનીયનો, બરાબર છે. ક્ષય દીપકભાઈ, ક્ષય કેટલા કર્મોનો? ચારે. ક્ષય ચારે કર્મનું. હવે વાત કોની ચાલી રહી છે? ક્ષયોપશમની. તો ચાર કર્મમાંથી જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહની અને અંતરાય, એમાંથી ક્ષયોપશમ કોનો થાય ને કોનો ન થાય? તો કહે છે ચારે કર્મનો ક્ષયોપશમ થાય છે. ક્ષયોપશમ કેટલા કર્મનો? તો જ્ઞાનાવરણનો પણ થાય, દર્શનાવરણનો પણ થાય, મોહનીયનો પણ થાય અને અંતરાયનો, ચારેનો ક્ષયોપશમ થાય છે. એટલે હલકું થઈ ગયું ને. ખાલી તમારે યાદ રાખવાનું છે, એમાં રહ્યું માત્ર ઉપશમમાં ક્ષય ચારેનો, ક્ષયોપશમ પણ ચારેનો. અને ક્ષયોપશમની વ્યાખ્યા કરી હતી કાલે થોડીક. ક્ષયોપશમ માને શું? મિશ્ર દશા. જ્ઞાન માટે સમજાવ્યું હતું તમને જ્ઞાનમાં કે જ્ઞાનાવરણનો ક્ષયોપશમ લો ખાલી. તો ક્ષયોપશમ એટલે શું? જ્ઞાન થોડું ખુલ્લું છે અને બીજું ઢંકાયેલું છે. તો જેટલું ખુલ્લું છે ને જ્ઞાન, જેટલું અત્યારે આપણને જ્ઞાન ખુલ્લું છે, તો એટલો જ્ઞાનાવરણનો શું છે? ક્ષયોપશમ. તો જેટલો ક્ષયોપશમ છે એટલું જ્ઞાન ખુલ્લું જોવામાં આવે. એવી રીતે દર્શનાવરણનો જેટલો ક્ષયોપશમ છે એટલું દર્શન ખુલ્લું જોવામાં આવે. ક્ષયોપશમ એટલે થોડું આવરણ છે અને થોડું શું છે? ખુલ્લું છે. થોડુંક જો પૂરેપૂરું ખુલ્લું હોય ને, પૂરેપૂરું ખુલ્લું તો ક્ષય થઈ ગયો. પૂરેપૂરું ખુલ્લું હોય તો શું થયો? ક્ષય. પણ ક્ષયોપશમ એ બતાવે છે કે થોડું ખુલ્લું છે ને થોડું શું છે? બંધ. હવે જરા સમજો, થોડું જે ખુલ્લું છે ને એ ક્ષયોપશમ ભાવમાં ગયું. ખુલ્લું છે ક્ષય કયા ભાવમાં ગયું? ક્ષયોપશમમાં. અને જેટલું બંધ છે ને એ ઔદયિક ભાવમાં ગયું. બંધ છે એમાં કર્મનો ઉદય લાગ્યો. જેટલો બંધ છે એમાં કર્મનો ઉદય, પેલો ભાવ જોડી દઉં છું સાથે, જેટલું નથી એટલો કર્મનો ઉદય અને જેટલું ખુલ્લું છે એટલો ક્ષયોપશમ. જેમ આપણને આ સંબંધનું જ્ઞાન છે અત્યારે, તેટલું જ્ઞાનનું શું છે? ક્ષયોપશમ. અને બીજું એ સંબંધનું કોઈ સંબંધનું જ્ઞાન નથી, જે સંબંધ બહારનું જ્ઞાન નથી, તો એટલો કર્મનો શું છે? ઉદય. જ્ઞાનાવરણ કર્મનો ઉદય. કેમ કે એના પછીની નીચેની વ્યાખ્યા છે ને, જરા સાથે જુઓ. ઔદયિક ભાવ કોને કહે છે? લખ્યું કર્મોના, પછી લખ્યું છે ઉદય સાથે સંબંધ રાખવાવાળો, ઉદય સાથે. તો જેટલો અત્યારે આપણને બહારનું જ્ઞાન નથી જોવામાં આવતું એટલો જ્ઞાનાવરણ કર્મનો શું છે? ઉદય. અને જેટલું જોવામાં આવે છે એટલો જ્ઞાનાવરણનો શું છે? ક્ષયોપશમ. બરાબર. હવે એની અંદર હવે જરા સમજો, એ કહ્યું ને જે જ્ઞાન દર્શન, હવે જરા વાત વધારે સ્પષ્ટ કરું છું કે ધ્યાનથી સમજો. અત્યારે જ્ઞાનને જ વધારે હાઈલાઇટ કરું છું, પછી દર્શનને વીર્યમાં સમજી લઉં. મોહનીયનો કેસ અલગ લઈશું. મોહનીયનો કેસ દરેકમાં થોડો અલગ લેવું પડશે આપણે. જોજો, જ્ઞાનાવરણનો ક્ષય થયો તો કેવલ જ્ઞાન થયું. જ્ઞાનાવરણનો કદી ઉપશમ થાય નહીં, ઉપશમ ન થાય. ક્ષય થયો તો કેવલ જ્ઞાન થયું, અને ક્ષયોપશમ છે તો જ્ઞાન થોડું ખુલ્લું જોવામાં આવે છે, અને ઉદય છે એટલું જ્ઞાન જોવામાં આવતું નથી. હવે આની અંદર વિશેષ વાત સમજવાની ખાસ એ છે કે જ્ઞાનનો થોડોક અંશ તો હંમેશા ખુલ્લો હોય ને હોય જ. ક્યારે જ્ઞાનાવરણનો એવો ઉદય ના થાય કે આ બાજુ જ્ઞાન બિલકુલ ખતમ થઈ જાય. શું કહ્યું મેં? સમજણ પડે છે? જ્ઞાનાવરણનો એવો ઉદય જો થાય કે આ બાજુ બિલકુલ જ્ઞાન ખુલ્લું જ ના રહે, ખુલ્લું જ ના રહે, તો આ આત્મા ચેતન મટીને શું થઈ જાય? જડ થઈ જાય. ચેતન મટીને શું થઈ જાય? જડ. એટલે આ જીવ નિગોદમાં જાય, એકદમ હીની પર્યાયમાં જાય, એ વખતે પણ જ્ઞાનાવરણનો એવો ઉદય નથી હોતો કે અહીંયા જ્ઞાન બિલકુલ ખુલ્લું જોવામાં આવે જ નહીં. થોડોક અંશ તો એને જ્ઞાન દર્શનનો ખુલ્લો જોવામાં આવે આવે ને આવે. તો એ અંશ જેટલો ખુલ્લો જોવામાં આવે છે ને, એ જેટલો અંશ ખુલ્લો જોવામાં આવે છે એટલો જ્ઞાનાવરણનો દર્શનાવરણનો ક્ષયોપશમ કહેવાય. જેટલો ખુલ્લો જોવામાં આવે છે એને શું કહેવાય? ક્ષયોપશમ કહેવામાં આવે. અને જેટલું નથી એટલો શું છે? ઉદય. પણ ફરીથી એવો ઉદય ના હોય કે જેના કારણે જ્ઞાન દર્શનનો જે અંશ ખુલ્લો હોય છે એ અંશ પણ બંધ થઈ જાય. તો બંધ થઈ જાય તો શું થઈ જાય? જડ થઈ જાય. હા, હજુ વધારે સ્પષ્ટ કરું, મોહની એની સાથે જોડીને બરાબર સમજતા જો, કેમ કે હવે તમારે થોડી પરિપક્વતા વધતી જાય છે સમજવાની. જોજો, દર્શન મોહનીયનો ઉદય છે ને, દર્શન મોહનીયનો ઉદય, તો આ બાજુ જીવને મિથ્યા દર્શન જોવામાં આવે છે, બરાબર છે ને? સમ્ય દર્શન જોવામાં આવતું નથી. તો દર્શન મોહનીયનો ઉદય છે તો આ બાજુ જીવને સમ્યક દર્શનનો અંશ તો જોવામાં આવે કે ના આવે? ના આવે, ના આવે જોવામાં. નહીં, થોડો અંશ, જેમ તમે જ્ઞાનનો અંશ કહો છો ને, જ્ઞાનનો અંશ ખુલ્લો જોવામાં આવે. અને સાથે ગોઠવણી કરીને કહું છું, જ્ઞાન જ્ઞાનાવરણની વાત કરી તો અંશ તો એનો ખુલ્લો હોય હોય ને, નિગોદમાં જાય તોય અંશ ખુલ્લો હોય. એમ સમ્યક દર્શનનો અંશ ખુલ્લો હોય કે ના હોય કોઈ પણ જીવને? કે ના. એ કહે છે મોહનીયનો કેસ અલગ છે, કેમ કે એ દર્શન મોહનીયનો ઉદય છે ને તો આ બાજુ શ્રદ્ધા ગુણનું ટોટલી વિપરીત પરિણમન ચાલે છે. ટોટલી વિપરીત એટલે મિથ્યા દર્શન છે. અને ચારિત્ર મોહનીયનો ઉદય છે તો અહીંયા કષાય ભાવ જોવામાં આવે. એટલે એ દર્શન મોહનીય, બરાબર સમજજો, દર્શન મોહની અને ચારિત્ર મોહનીય ક્રમનો ઉદય છે ને, એ આત્માનો જે સ્વભાવ છે એનાથી એના ઉદયમાં વિપરીત પરિણમન જોવામાં આવે છે. એનું શું જોવામાં આવે છે? વિપરીત પરિણમન. એટલે અંશ પણ ખુલ્લો જોવામાં આવતો નથી. જ્યારે જ્ઞાનાવરણ દર્શનાવરણ વગેરે છે ને, એના ઉદયમાં આત્માનો જે સ્વભાવ છે એ સ્વભાવનો આંશિક રૂપમાં ઘાત થાય છે, પણ થોડોક અંશ એનો ખુલ્લો રહે છે. અને એ અંશ ખુલ્લો રહે છે એ સ્વભાવનો અંશ છે. જો એ અંશ પણ ખુલ્લો ન રહે તો જે ઉપયોગ આત્માનું લક્ષણ કહ્યું, જાણવા દેખવાનું વેપારી આત્માનું લક્ષણ કહ્યું ને, તો લક્ષણ હંમેશા પ્રગટ હોય, ક્યારે પ્રગટ ના હોય એમ ન બને. તો જો અંશ ખુલ્લો નહીં રહે તો એ કહેશે ઉપયોગ આત્માનું લક્ષણ ના કહેવાય. શું કહ્યું? સમ્યક દર્શનને આત્માનું લક્ષણ ના કહ્યું. રાયચંદભાઈ, સમ્યક દર્શનને આત્માનું લક્ષણ ના કહ્યું. કેમ કેમ લક્ષણ ના કહ્યું? સમજાય છે કે નહીં? અગ્નિનું લક્ષણ ઉષ્ણતા, તો ઉષ્ણતા અગ્નિ હોય ને, ઉષ્ણતા ના હોય એવું બને? અગ્નિની જોડે હંમેશા ઉષ્ણતા હોય. જો ઉષ્ણતા ન હોય તો ઉષ્ણતા અગ્નિનું લક્ષણ નહીં કહેવાય. એવી રીતે જો સમ્યક દર્શનને તમે આત્માનું લક્ષણ કહેશો ને, તો જગતમાં જેટલા જીવો છે એ બધાનામાં તમારે શું માનવું પડે? સમ્ય દર્શન માનવું પડે. એટલે લક્ષણ નહીં કહેવાય. તો લક્ષણ કોને બાંધ્યું? ઉપયોગ. સવારના આવે છે ને ગાથામાં સ્તુતિની, ઉપયોગ એટલે જાણવા દેખવાનો ધર્મ વ્યાપાર, એ આત્માનું લક્ષણ બાંધ્યું. કે એ નિગોદથી માંડીને સિદ્ધ સુધીના બધા જીવોમાં એ જાણવાનું, ભલે વત્તા ઓછી વાત અલગ છે, પણ એ ખુલ્લું જોવામાં આવે આવે ને આવે. એ કહેશે કયો ભાવ બતાવે છે? ક્ષયોપશમ ભાવ. ક્ષયોપશમ ભાવ એ બતાવે છે કે જ્ઞાન દર્શન વીર્યનો અંશ હંમેશા ખુલ્લો જોવામાં આવે આવે ને આવે. બરાબર છે? જુઓ હવે આગળ, કર્મોના ક્ષયોપશમ સાથે સંબંધ રાખવાવાળો આત્માનો જે ભાવ તેને ક્ષયોપશમિક ભાવ કહે છે. હવે ઔદયિક ભાવ. હવે પેલી એક વાત આને ખોલીએ જરા. આ ભાવમાં શુદ્ધ લખ્યું કે અત્યંત શુદ્ધ લખ્યું? કાંઈ ના લખ્યું, બરાબર છે? વિકારી લખ્યું, નીચેનામાં વિકારી, આમાં કાંઈ નથી લખ્યું. એટલા માટે નથી લખ્યું ને દીપકભાઈ, આમાં વિકારી શુદ્ધ અત્યંત શુદ્ધ એવું એટલા માટે નથી લખ્યું કે આ ક્ષયોપશમિક ભાવ છે ને એ સમ્યક દ્રષ્ટિને જોવામાં આવે ને મિથ્યા દ્રષ્ટિને જોવામાં આવે છે. શું કહ્યું? સમ્યક દ્રષ્ટિને પણ જોવામાં આવે ને મિથ્યા દ્રષ્ટિને પણ જોવામાં આવે છે. કેમ કે ક્ષયોપશમિક ભાવના આગળ 18 ભેદ આવશે. કેટલા ભેદ આવશે? 18 ભેદ.